તારીખ 8/7/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 973 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 581
પાછળથી આ વિશે ઉપાડ્યું છે. બીજી વાત કરે છે અહીંયા, વિકલ્પ દશા થવા અર્થે નવ તત્વોનો વિકલ્પ છોડવાની વાત કરી છે. આગળના થોડો સૂક્ષ્મ વિષય છે. આગળ એવું સ્થાપ્યું કે કોઈ નવની વાત ઉડાડે એટલું આત્માનું સંતાન કરે તો કેવી રીતે ભૂલ કરી જાય છે. એ વાત 971માં કરી દીધી કે જેને નવ તત્વોને સાત તત્વોને જાણ્યા વિના આત્માની શ્રદ્ધા થતી નથી. હવે એક શાસ્ત્ર કથન એવું પણ આવે છે, નિર્વિકલ્પ દશા થવા અર્થે નવ તત્વોનો વિકલ્પ છોડવો. નિયમસારની 38મી વ્યાખ્યા છે કે આ હેય અને ઉપાધિના હેય ઉપાધિ તત્વના સ્વરૂપનું કથન છે કે જેમાં નવ તત્વો હેય છે
બરાબર
અને એક શુદ્ધાત્મા ઉપાધિ છે. આવે છે નવ તત્વ એ છે એમ કહ્યું છે. એ ઉપાધિની વિવિક્ષામાં તો સંવર નિદ્રા મોક્ષ તત્વ ઉપાધિ છે, આશ્રવ બંધ પુણ્ય પાપ તત્વ એ છે, પણ વિકલ્પ એના છોડવા અર્થે એને નિર્વિકલ્પ દશા થવા અર્થે પ્રયોજન કેવી રીતે છે. નવ તત્વોનો વિકલ્પ છોડવાની વાત કરી છે. ત્રીજી લીટીમાં એક વાત છે કે જ્ઞાન નવને જાણે તે રાગનું કારણ નથી, તે તો નિશ્ચય સંકેત છે. શું સૂક્ષ્મતા છે વિષયની, કે નવ તત્વો સંબંધીનું જ્ઞાનમાં ભાવભાષણ થાય, પુણ્યભાવ ઉત્પન્ન થતા, રાગભાવ ઉત્પન્ન થતા, આશ્રવ અને બંધ છે એવું જ્ઞાન થાય, એવું જ્ઞાન થતા ત્યાંથી ખસવાનું વલણ પણ થાય, તો એ તો નિશ્ચય સંકેત છે, એ તો નિશ્ચય મોક્ષ માર્ગ છે. તો અહીંયા સૂક્ષ્મતા શું છે કે નવ તત્વોના વિકલ્પ છોડવાની વાત છે. જ્યાં નવ તત્વોનું જ્ઞાન છે પણ નવ તત્વોના ભેદને લક્ષે રાગ થાય છે તેથી તે છોડવાની વાત કરી છે. શું કહે છે કે આ તો નવ તત્વોનો વિષય છે કે નવ તત્વોનું લક્ષ જતા ભેદ પડે અને રાગની ઉત્પત્તિ થાય, તો રાગ તો છોડવા જેવો છે અને ત્યારે જ એને નવ તત્વોનું જ્ઞાન યથાર્થ કર્યું ગણાય. કેમ કે નવ તત્વમાં પણ રાગ આશ્રવ બંધમાં જાય છે. આ તો નવના ભેદના લક્ષે રાગ છે તે ઉપાધિ નથી, પણ આત્માના લક્ષે રાગ થાય એ પણ ઉપાધિ નથી. બીજો વિચાર આવ્યો કે આ તો ભેદવાળા ભાવો છે, નવ તો નવ પ્રકારના ભેદવાળા ભાવો છે અને ભેદવાળા ભાવો વિકલ્પનું નિમિત્ત થાય ત્યાં રાગ ધ્યેય છે, રાગ છોડવા યોગ્ય છે, પણ અભેદ આત્માના લક્ષ્ય પણ રાગનો વિકલ્પ થાય કે હું અભેદ છું, એક છું, અખંડ છું, એક રૂપ છું, એ પણ છોડાય નથી. તો નવને નવના ભેદના તો સ્થૂળ રાગ છે, જે સૂક્ષ્મ સ્વભાવ છે, અખંડ અભેદ સ્વભાવ છે, એનું લક્ષ થતાં પણ જો રાગાંશની ઉત્પત્તિ થાય તો એ રાગ ક્યાંય છોડાયો છે.
તો નવના લક્ષણ તો રાગ છોડાવવાનો ક્યાં પ્રશ્ન નથી, છોડાવવાનો ક્યાં પ્રશ્ન છે, એ પણ છોડાવે છે. રાગ સર્વત્ર હે છે એ એમાંથી સિદ્ધાંત નીકળે છે. વિતરાગતાની પ્રાપ્તિ અર્થે વિતરાગતાનું ઉપાર્જન કરવું હોય તો એને રાગ છૂટે જ વિતરાગતા થાય. રાગ પણ રહે ને રાગ પણ રાખે ને વિતરાગતા પણ કરે, રાગ પણ કરે ને વિતરાગતા પણ કરે, બે વાત મેળ નથી. એક 974 માં વાત કરે છે કે ભક્તિ આદિ નો રાગ તો મુનિને આવે છે બીજી રીતિથી, છતાં નીચલી ભૂમિકામાં તે રાગ હોતો નથી એમ માને તે નિશ્ચયાભાસી છે. મુનિ દશા પર્યંત ભગવાનની ભક્તિ સ્તુતિ વંદનાનો રાગ આવે છે, કેવળીને ન હોય. હવે એમ માને કે ત્યાં એ રાગ ન હોય તો એ નિશ્ચયાભાસી છે. એમ જે તે ભૂમિકામાં જે તે પ્રકારના રાગનું સ્થાન છે, જેનો જે વ્યવહાર ગણાય છે, એ જો ન આવે તો એ નિશ્ચયાભાસી છે. પણ નિશ્ચયાભાસી ન થવા માટે કૃત્રિમપણે એ રાગ કરવો, એમ કરે તો તે વ્યવહારાભાસી છે. એ વિષય કેટલો સૂક્ષ્મ છે, લીધું છે જો કાગળ. અને રાગ છે એને આદરણીય માને તો તે વ્યવહારાભાસી છે, અને એ બંને મિથ્યા દ્રષ્ટિ છે, બંને ભૂલમાં છે, બંને મિથ્યા દ્રષ્ટિ છે. આવો વિષય છે. રાગ કરવો એમ પણ નહીં, અને ભૂમિકાનો રાગ ના આવે એમ પણ ચાલે નહીં. આમ છે, આવો મોક્ષ માર્ગ છે. એટલે અહીંયા એક વિષય એવો આવે છે, સમ્યક સન્મુખમાં એવો એક વિષય આવે છે કે જે જીવને પોતાના અનંત ગુણ સમૃદ્ધ નિજ સ્વરૂપનું ભાવભાષણ થાય છે, તે અનંત મહિમાનંત સ્વરૂપનો મહિમા એને ઉપજ્યા વગર રહે નહીં, ત્યારે જ એને ખરો આત્મ સ્વરૂપનો મહિમા આવે છે. એવો અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય, એવો અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય કે એ સ્વરૂપ ભાસતા એ મહિમા તો એનો ઘર કરી જાય, પછી એ ઘર છોડે નહીં. છતાં પણ ત્યાં મહિમામાં આગળ વધે પણ રાગમાં આગળ વધવાનું નથી. બરાબર, ત્યાં સરાગપણું છે, નિર્વિકલ્પ દશા નથી થઈ સન્મુખમાં, તો રાગ થશે. રાગ થશે ત્યાં એમ કહ્યું કે નિશ્ચય નહીં નો તને પક્ષ આવશે, છતાં પણ ત્યાં પક્ષાંતિ ક્રાંત થવાનું છે, પક્ષમાં રોકાવાનું નથી. તો એ મહિમા આવ્યો ને મહિમા સાથે રાગનો રાગ પણ ઉત્પન્ન થયો કે જે આ સ્વરૂપનો મહિમા કરે એવો વિકલ્પ હોય. કેમ કે ચારિત્ર ગુણ પણ મહિમા કરે છે ને ત્યાં, એવું જ્ઞાનમાં મહિમા ભાસે છે તો રાગમાં એવું જ થાય છે સાથે સાથે. પણ રાગ છોડાયો છે, જ્ઞાન નથી છોડાયું. વિતરાગ માર્ગમાં રાગ છોડાયો છે, રાગ દોષ છે. જ્ઞાન ક્યાં થાય છે એ દોષ નથી. નવનું જ્ઞાન દોષ નથી અહીંયા કહે છે, પણ નવનો રાગ દોષ છે. આત્માનું જ્ઞાન તે દોષ નથી, પણ આત્માનો રાગ તે દોષ છે. સંપ્રદાયોમાં તો બીજા સ્થૂળ રાગમાં ધર્મ માનવો છે, ભગવાન જીવમાં કાંઈ ઠેકાણું નથી. અને બહુ ભાગ તો ભાવિ ફળના ઉપાર્જન અર્થે જે રાગ કરે છે સંપ્રદાયમાં, જો કામ કરીશ તો સંસારમાં લીલીવાડી રહેશે. મોટા ભાગે તો એ થાય છે ને, કેમ કે તો સુખ એમાં માન્યું છે એટલે ઊંડે ઊંડે પણ એવું આવ્યા વિના એ સ્થૂળ રાગમાં જે ધર્મ માને છે એનો તો કઈ પત્તો ખાય એવું નથી. પણ અહીંયા હવે આગળ નવતત્વનો જ્યાં વિચાર અને નવતત્વના જ્ઞાનનો વિષય આવે છે, ત્યાં પણ એમ કહે છે કે નિર્વિકલ્પ દશા થવા અર્થે નવતત્વનો વિકલ્પ છોડવાની શાસ્ત્રમાં વાત કરી છે, અથવા એવું જે શાસ્ત્રનું વિધાન છે એ નિર્વિકલ્પ દશામાં ભગવાન આત્માનો સાક્ષાત્કાર કરાવવા અર્થે ભગવાને ફરમાયું છે, આજ્ઞા કરી છે કે તું નવના વિકલ્પોને જે છોડ, નિર્વિકલ્પ દશામાં શાંત થઈને તારા સ્વરૂપને અનુભવ. ગુરુદેવ તો બહુ મહિમાથી આવો વિષય આવે ત્યારે બહુ મહિમાથી વાત કરતા કે તું જોતો ખરો અંદર આત્મા શાંત શાંત શીતળ 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 જીનચંદ્ર છે, ચંદ્ર શીતળ છે ને, તો અંદર આત્મા અંદર શીતળતાનો જીનચંદ્ર છે, એને તું જો અંદર બાજુ એવો થઈને જો કે જેવો એ નિર્વિકલ્પ સ્વરૂપે છે બિલકુલ એવો થઈને જ એને તું જો એનો અનુભવ કર, એમ કરાવવા અર્થે જ્યાં નવને જાણ્યા વિના તને આત્માનું શ્રદ્ધાન નહીં થાય એવું આગળ કહી ગયા. અહીંયા કહે છે કે એ નવ તત્વના વિકલ્પ નવના રાગ છોડવા છીડા વિના પણ તને છૂટકો હું નથી. જ્ઞાનમાં જે મહિમા આવે છે એ તો જ્ઞાન બરાબર એને વિષય કરે છે એટલે એને મહિમા આવે છે. રાગમાં તો કૃત્રિમતા થાય છે, રાગ કૃત્રિમ ભાવ છે, વિકારી ભાવ છે, એ છોડવા યોગ્ય ભાવ છે અને એ વિતરાગતાનો વિરાધક છે. રાગ છે તે વિતરાગતાનો વિરાધક છે. જે જ્ઞાન સ્વરૂપ સમ્મુખ થયું એ કાંઈ વિતરાગતાનો વિરાધક નથી, એ તો આગળ વધીને અભેદ સ્વસંવેદનમાં જશે. એ જ્ઞાન આગળ વધીને સ્વસંવેદન રૂપ પરિણમશે. જ્યારે ઉત્પન્ન થયેલો રાગાંશ અભાવ થઈને વિતરાગ ભાવે પરિણમશે ત્યારે ત્યારે કાર્ય સિદ્ધિ થશે. એકમાં અભાવ થવાનો છે, બીજામાં વૃદ્ધિગત થવાનો છે, એમ વાત છે. બે વચ્ચે તે છે રાગને જ્ઞાન ઉપજે છે તો સાથે, જ્યાં સુધી એને પુરુષાર્થ એટલો તીવ્ર નથી, સ્વરૂપ સન્મુખ થયા પછી પણ પુરુષાર્થ મંદ છે ત્યાં સુધી એને રાગની ઉત્પત્તિ થયા કરે છે. એમાં સ્વરૂપ સંબંધીનો પણ વિકલ્પ ઉત્પન્ન થાય અને નવતત્વ સંબંધીનો અનેક પ્રકારના તત્વ વિચારનાનો પણ એને વિકલ્પ ઉત્પન્ન થાય. એનો કોઈ નિયમ નથી કે આવો જ વિકલ્પ ઉત્પન્ન થાય, પણ નિર્વિકલ્પ થયા પહેલાં છેલ્લે છેલ્લે એને એકલો શુદ્ધાત્માનો વિકલ્પ હોય, ત્યાં પછી લાંબી લાંબી નવતત્વની કે બીજા તત્વોની વિચારણા ન હોય, ત્યાં એકલો નિશ્ચય નહીં વિષય હોય, કારણ કે ત્યાં પક્ષ રહ્યો છે, એક જ પક્ષ રહ્યો. એ પણ છોડીને વિતરાગતા ઉત્પન્ન થાય ત્યારે એને સ્વસંવેદન થાય. જ્યાં સુધી વિતરાગતા ઉત્પન્ન થાય ત્યાં સુધી સ્વસંવેદન પણ ઉત્પન્ન થાય, કેમ કે જ્યાં સુધી રાગ ઉત્પન્ન થયા કરે છે ત્યાં સુધી રાગની વિકત્વ બુદ્ધિ એ વેદે છે અને જ્ઞાનને વેદતો નથી. એકવાર એને સ્વસંવેદન થયો અને રાગની ધારા તૂટી, રાગની શૃંખલા તૂટી, પછી વિકલ્પ ઉત્પન્ન થાય, રાગ ઉત્પન્ન થાય તો એનાથી ભિન્ન રહી શકે. પણ અનાદિની જે એકતા બુદ્ધિ છે એ એકવાર તો રાગની શૃંખલા તૂટીને વિતરાગતામાં આવ્યા વિના એનાથી ભિન્ન પડાતું નથી. ભિન્નનો અભ્યાસ થાય છે પણ ભિન્ન થવું એ બીજી વાત છે, પ્રયત્ન બીજી વાત છે, ભિન્ન થઈ ગયું એ બીજી વાત છે. ઊંડાઈમાં હું સન્મુખ થયો ને ત્યાં ઊંડાઈ મોટી, જ્ઞાનની ઊંડાઈ મોટી ત્યાં. આ ભેદ શું છે કે જે જ્ઞાન સ્વરૂપને લક્ષમાં લે છે, સ્વરૂપ લક્ષી જ્ઞાન થયું, ત્યાં સ્વરૂપ સન્મુખ થયો, સમ્યક સન્મુખ થયો, એ જ્ઞાનમાં યથાર્થ મહિમા આવે છે, અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય છે, કે જે આગળ વધીને સ્વસંવેદન રૂપ અભેદ પરિણામ રૂપ થઈ સ્વાનુભવ રૂપ થશે. એમાં હજી જેટલી કચાશ છે પુરુષાર્થની, ત્યાં સુધી સરાગપણો છે, વિકલ્પ ઉત્પન્ન થાય છે, એકત્વ બુદ્ધિ પણ રહે છે, એકત્વ થઈ જાય છે, રાગ થાય છે ને રાગનું એકત્વ પણ ત્યાં થાય છે. પણ ત્યાં રાગનું એકત્વ કઈ સ્થિતિમાં થાય છે કે એકત્વ તોડવાના પ્રયત્નની સ્થિતિમાં રહેલું એકત્વ છે. સામાન્ય જે જગતના જીવો છે એને રાગનું એકત્વ છે, પણ કોઈ એકત્વ તોડવાના પ્રયત્નમાં નથી. ઉલટાનું ધર્મના ક્ષેત્રમાં પણ કોઈને કોઈ બાને રાગનો પ્રયત્ન કરે છે. બીજી સ્થૂળ ક્રિયામાં તો રાગનો પ્રયત્ન જીવ કરે જ છે, પણ હું સ્વરૂપ ચિંતન કરું, હું આત્માનું મનન કરું, આત્માની હું વિચારણા કરું, એમાં પણ જોજે રાગનો પ્રયત્ન નથી કરતો ને. એવો એવો રાગ કરવાનો તો તું પ્રયત્ન નથી કરતો ને, આમ ચેતાય વસ્તુ વિતરાગતામાં લાવો છો ને જીવ. કોઈ જગ્યાએ એને રાગમાં ઠીકપણું મનાઈ જાય એ વાત તો રહેવા નથી દીધી. હા, અરુચિ છે, એમાં દુઃખ જાણે છે, એમ પણ એમાં દુઃખ પણ જાણે છે. રાગનો પ્રયત્ન થતો નથી ને, સ્થૂળ ક્રિયામાં પણ જીવ રાગ વધારવાનો અને રાગ ઉપર ભીંસ દેવાનો પ્રયત્ન કરે છે. પ્રયત્ન છે ને એ પરિણામનું બળ સૂચક લક્ષણ છે. પરિણામમાં જે આવેગ જોશ બળ ઉત્પન્ન થાય છે એ પુરુષાર્થને સૂચવે છે. તો તારી ભીંસ ક્યાંય રાગ ઉપર નથી આવતી ને. જો જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપને, જ્ઞાનમાં જ્ઞાનમય સ્વરૂપને, નિજ સ્વરૂપને લક્ષમાં લઈને એના ઉપર ભીંસ આવે તો પુરુષાર્થ જ્ઞાનનો અથવા આત્માનો છે. અને એમ ન થાય તો પુરુષાર્થ કોઈ ને કોઈ પ્રકારે રાગ ઉપર જાય છે, રાગની ભીંસ વધે છે. તો એ જીવ રાગમાં આગળ વધે છે. એનું માર્ગદર્શન એટલે હદ સુધી આપ્યું છે કે સામાન્ય રીતે શાસ્ત્ર સ્વાધ્યાય અને શાસ્ત્ર અધ્યયનને જ્ઞાન ક્રિયા કહી શકીએ. સ્થૂળ વિચારથી તો શાસ્ત્ર જ્ઞાન, શાસ્ત્ર અધ્યયન, શાસ્ત્ર સ્વાધ્યાય અને જ્ઞાનની ક્રિયા કહી શકીએ. ત્યાં પણ સૂચના આપી છે કે ત્યાં પણ ઘણું વાંચવાથી ઘણા વિકલ્પ વધે તો એ જ્ઞાન ક્રિયા નથી રહેતી. હવે એવી રીતે ક્રિયા, રાગની ક્રિયા ઉપર વજન ન જાય ને રાગમાં વિકાસ ન થાય, રાગનું ડેવલપમેન્ટ ન થાય, એવી ક્યાં સૂચના આપી હોય ત્યાં મૂળમાંથી કોઈ નવ તત્વની વાત ઉડાડે કે નવમી શ્રદ્ધામાં અમને તો વિકલ્પ થાય છે માટે અમારે નવમી શ્રદ્ધા નથી કરવી, એક નહીં કરવી, તો કે એ ખોટું નહીં ચાલે. હે ઉપાદય તત્વોનું તો બરાબર ભાવ ભાષણ હોવું જોઈએ, તિર્યંશને હોય છે એમ કે સ્થાપી વાત ત્યાં વાત કઈ રીતે સ્થાપી કે તિર્યંશને પણ હોય છે, પણ નવના ભેદમાંથી નીકળી જા, નવના વિકલ્પમાંથી છૂટી જા અને નિર્વિકલ્પ દવા દશામાં આવ. અને એમ કહેવા માટે નવના ભેદનો નિષેધ કર્યો છે ત્યાં નવ તત્વોનો વિકલ્પ છોડવાની વાત પણ કરી છે. આમ વાત જો અંતઃતત્વ સ્વરૂપ જે સ્વભાવ છે એના ઉપર ભીંસ આવે તો પુરુષાર્થ અંતર્મુખ દિશામાં આગળ વધે. અને જો બાહ્ય ભાવ છે, રાગાદી બાહ્ય ભાવ છે અથવા પરિણામ અંશ પણ બાહ્ય છે અંતઃતત્વથી, બુદ્ધિનો જ્ઞાનનો ક્ષુક્ષમ વગેરે કોઈ પણ પરિણામ તો બાહ્ય છે, એના ઉપર ભીંસ ગઈ, રાગ ઉપર ભીંસ ગઈ કે પરિણામના વિકાસ ઉપર ભીંસ ગઈ, જ્ઞાન ઘણું બીજું અથવા પુરુષાર્થ ઉગ્ર થાય છે એમ જ્ઞાનના ક્ષયોક્ષમ ઉપર કે વિધિના ક્ષયોક્ષમ ઉપર કે ચારિત્ર મોહનીના ક્ષયોક્ષમ ઉપર કે કસાય ઘણું મંદિર આપણને ગમે એમ થાય, કસાય તીવ્ર ન થાય, કસાય ઘણો મંદિર છે, ગમે એવા આકરા વ્રત પાળવા હોય કોઈ જાતની આપણને આર્થ ધ્યાન ન થાય. એમ જ્યાં બાહ્ય તત્વો ઉપર જો ભીંસ ગઈ પછી મંદરાગ હોય, જ્ઞાનનો ક્ષયોક્ષમ હોય કે વિધિનો ક્ષયોક્ષમ હોય તો પણ એ બાર ભીંસ જવાની પુરુષાર્થની દિશા ઊંધી છે. એટલે પુરુષાર્થ કઈ દિશામાં કામ કરે છે એના ઉપર એ દિશામાં આગળ વધવાનો તારો સવાલ છે. એ વાત ફેરવી ફેરવીને ચોખ્ખી કરવી જુદી જુદી રીતે ગમે એ બોલાવે છે પણ એમાં એ વાત સ્પષ્ટ કરવી. કરતા પણ તો પર્યાય ઉપર વધી જાય તો થાય, પછી જ્ઞાનની પર્યાય હોય, પુરુષાર્થની પર્યાય હોય, કસાયની મંદતાની પર્યાય હોય, પણ પર્યાય ઉપર વધી જાય તો કર્તૃત્વ થાય. કરતા પણ થાય ત્યાં મિથ્યાત્વ થાય, એ મિથ્યાત્વનું થોડું થાય બરાબર થવું જોઈએ. કરતા એવો જે જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાતા એવો જે જ્ઞાન સ્વભાવ છે એમ કહો કે અકર્તા એવો જે જ્ઞાન સ્વભાવ છે એના ઉપર બધી જાય તો કર્તૃત્વ મિટ્યા વિના રહે અને મિટ્યા વિના પણ રહે. વિકલ્પ એટલે વિકલ્પનો અભાવ, તેને નિર્વિકલ્પ કહે છે. જેમાં વિકલ્પનો અભાવ છે અથવા વિકલ્પ નથી એને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. મૂળ અખંડ વેદ આત્મ સ્વરૂપમાં વિકલ્પનો અવકાશ નથી ત્રણેય કાળે, એટલે સ્વરૂપને પણ નિર્વિકલ્પ એવું વિશેષણ લગાડે છે. પણ ખરેખર તો વિકલ્પ કે નિર્વિકલ્પની અપેક્ષા પણ ત્યાં તો લાગુ પડતી નથી. પણ અવસ્થામાં વિકલ્પ છે એનો નાશ થઈને નિર્વિકલ્પ અવસ્થા થાય છે, ત્યારે એવી નિર્વિકલ્પતા છે સ્વરૂપાકાર હોવાથી, સ્વરૂપ સદૃશ ભાવ હોવાથી, સ્વભાવાકારે હોવાથી, સ્વાકાર પરિણામ હોવાથી એને સ્વરૂપને પણ ક્યાંક નિર્વિકલ્પ કહેવામાં આવે છે. પણ એ પર્યાયના ભાવથી કહેવાય છે. જેમ આત્મા મૂળમાં મોક્ષ સ્વરૂપ છે, બંધનામાં નથી, વિજાતીય ભાવ એમ વિકલ્પ વિજાતીય એનામાં નથી, એટલે સજાતીય ભાવની અપેક્ષા એને મોક્ષ છે, નિર્વિકલ્પ છે આત્મા એમ કહેવાય છે. પણ આત્માને મોક્ષની અપેક્ષા લાગુ પડતી નથી અને વિકલ્પની અપેક્ષા પણ ખરેખર લાગુ પડતી નથી. બહુ બુદ્ધિથી પાર એવો એક વિષય એવો છે. એ જે સ્વભાવમાં છે એ પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન, અનંત દુઃખ, કુવામાં તો એ બાર એવું એમ કહેવાય ને, અનંત સુખ અને કેવળ જ્ઞાન આદિ જે ભાવો છે, એ જે અંદરમાં શક્તિ હતું, સામર્થ્ય હતું, એ વ્યક્ત થયું આત્મા. અને એ જ વિષયમાં પાછું એમ કહેવામાં આવે કે ત્રિકાળ શુદ્ધાત્મા અકબંધ છે, એ પર્યાયમાં આવતો જ નથી ને. ન તો બંધની પર્યાયમાં આવે છે કે ન તો મોક્ષની પર્યાયમાં આવે છે. બંધને બંધના કારણ, મોક્ષને મોક્ષના કારણથી તે શૂન્ય છે, તેનાથી તે રહિત છે અને તેનાથી તે અભાવરૂપ છે. ત્રણ શબ્દનો પ્રયોગ જયસેન આચાર્યજીએ 320 વ્યાખ્યામાં કર્યો છે. આ ત્રણ શબ્દનો પ્રયોગ કર્યો છે એક જ ભાવને બતાવવા, બંધને બંધના કારણથી અને મોક્ષને મોક્ષના કારણથી પરમ પરિણામી ભાવ, શુદ્ધને પરમ શુદ્ધને ગ્રાહક, પરમ શુદ્ધને ગ્રાહક એટલે પરમ શુદ્ધને માં ગ્રહણ થાય છે એવો જે પરમ પરિણામી ભાવ, એ બંધને બંધના કારણરૂપ થતો નથી, મોક્ષને મોક્ષના કારણરૂપ થતો નથી. ઉલટું સુલટું લાગે કે અંદરમાં કેવળ જ્ઞાન સ્વભાવ ભર્યો, એ કેવળ જ્ઞાન સ્વરૂપે પ્રગટ થયો. એમ કે સ્વભાવ તો સ્વભાવરૂપ રહે છે, કાંઈ એમાંથી નીકળીને પર્યાયમાં આવે કે સ્વભાવ પર્યાયમાં આવે એ વાત નથી. બુદ્ધિથી બહારનો વિષય છે એની વાત કરતા ગુરુદેવ દ્રવ તો જુઓ કેવું અગમ અગોચર છે. એમ કે બે જે છે આવું બે પ્રકાર છે, આવો બે પ્રકાર છે, પ્રસિદ્ધ છે આ બંને વિશે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. દ્રવ જ્યાં પરિણમે છે ત્યાં પ્રમાણનો વિષય છે. જે દ્રવ પર્યાયમાં આવતું નથી તે નિશ્ચય નયનો વિષય છે, એ શુદ્ધ દ્રવ્યાર્થી જ નયનો વિષય છે. બે એક દ્રવ્યનો વિષય નથી, બે અપેક્ષા એક નથી, બે અપેક્ષા જુદી. જો પ્રમાણથી વસ્તુને જુઓ તો દ્રવતી દ્રવ્યમ, જે દ્રવે છે તે દ્રવ છે, આ સૂત્ર છે માનવાનું. પછી રાગ રૂપે પણ એ દ્રવ્ય જ દ્રવે છે અને કેવળ જ્ઞાન રૂપે પણ દ્રવ્ય જ દ્રવે છે, પરિણમે છે, દ્રવ્ય છે કે
પરિણમે.
અને પારિણામિક ભાવની વ્યાખ્યા પણ એવી જ કરી છે પંચાસ્તિક કે જે પરિણમી રહ્યું છે દ્રવ્ય આત્મલાભ પારિણામિક. તો જે પરિણામ જેનો હેતુ છે પરિણામ આત્મલાભ હેતુ પારિણામી કહો પરિણામ થયા કરે છે. એ પરિણામનો હેતુ ક્યાં છે, પરિણામનો આધાર ક્યાં છે કે દ્રવ્ય છે, દ્રવ્ય સ્વરૂપ જ છે, પરિણામને પ્રાપ્ત કર્યા જ કરે, લાભ એટલે પ્રાપ્તિ થઈ, એવું દ્રવ્ય છે. શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય છે, એ નિશ્ચય સ્વરૂપ ત્રિકાળ બાધિત અખંડ ભેદ એક રૂપ દ્રવ સામાન્ય સ્વરૂપ એ જે ક્યારેય વિશેષ રૂપે થતું નથી, શાશ્વત તત્વ છે કે જે કદા ક્યારે પણ કોઈ પણ કાળે એ ક્ષણિક ભાવરૂપ થતું નથી, શાશ્વત જ રહે છે. તો ખરા એવી વસ્તુ કોઈ અગમ નિગમની વસ્તુ છે કે એટલે તો બુદ્ધિથી પાર પામવા જનાર બધા ભૂલા પડી ગયા, વેદાંતને લોકો પ્રખર બુદ્ધિવાળા થયા, એવા ભેખધારી માણસો થયા કે આત્મા અલખ નિરંજન છે તો એને શોધવા બધું છોડીને જંગલમાં ચાલ્યા જા. એ લોકો પણ એ લોકોમાં જે આ ઋષિ મુનિ દાઢી વાળવાળા જતાવાળા એટલે બનાવ્યા છે કે એ કાંઈ પ્રસંગ નહોતો, એને વાળ વધે ને વાળ ઉતરાવવાનો કોઈ પ્રસંગ નહોતો, એટલા દાઢી મોટી મોટી જટાઓ થાય છે ને જરા બહુ લાંબી લાંબી લાંબા બહુ મોટા વાળ થાય છે. એ શું બતાવે છે કે એની પાછળ એટલા પડ્યા હતા, ઘણા ધ્યાન ધર્યા, ઘણા તપ તપા, પંચાંગની તપ તપસ્યા જતા ધારે, પાંચ ઇન્દ્રિયના વિષયોને છોડ્યા, જંગલમાં રહ્યા અને ઘણી બુદ્ધિ લગાવી, પણ આ વિષય એટલો અટપટો છે પદાર્થનો, એમ બુદ્ધિ લગાવી પાર આવતું નથી, કલ્પના એ ચડી જાય છે, કાંઈક ને કાંઈક પછી કલ્પના કરી બેસે છે આવો આત્મા છે, આવો આત્મા છે, આવો આત્મા છે. ત્યારે જ્ઞાનીઓએ સંતોએ માર્ગને સહેલો કરવા એમ કહ્યું કે એમ બુદ્ધિ લગાવે તારો પાર નહીં આવે. આ એ જ્ઞાન લક્ષણ છે, એનાથી આત્મદ્રવ્ય લક્ષિત થાય છે. અનંત ગુણ છે, અનંત ધર્મ છે, તારો બુદ્ધિનો વિકાસ ગમે એટલો હશે તો બહુ મર્યાદિત છે, ઘણો મર્યાદિત છે, કેમ કે અનંત ગુણ ને અનંત ધર્મ તો ક્યાં કેટલે કેટલે તારી બુદ્ધિ પહોંચવા હતી, ગમે એટલો ક્ષોભસમ હોય શ્રુત જ્ઞાનનો તો પણ કેવળ જ્ઞાન પાસે તો અનંતમાં ભાગે છે, ખાબોચ્યું છે, તો કેવળ જ્ઞાનના મહાસાગર પાસે એ ખાબોચ્યું છે, અનંતમાં ભાગે છે. પણ એક સુવિધા છે એની અંદર કે એ સાગરનો નિર્ણય આશ્રિત જ્ઞાન કરે છે, એ અનંત ગુણ સાગરનો નિર્ણય આશ્રિત જ્ઞાન કરે છે, એટલી સગવડ છે એની અંદર. જાતિ એક હોવાથી, જ્ઞાનની જાતિ એક હોવાથી, કેવળ જ્ઞાન પણ જ્ઞાન છે ને શુદ્ધ જ્ઞાન પણ જ્ઞાન છે, એટલે જાતિ અપેક્ષા એ જ્ઞાન જાતિનું હોવાથી આટલી સગવડ છે. એક જ્ઞાન લક્ષણ ઉપરથી તું આખા જ્ઞાન સાગરને નિર્ણયમાં લઈ શકે છે, ઓળખી શકે છે. અને તને તારે કલ્પનાએ ન ચડવું પડે એવો રસ્તો છે કરો કે જે તિર્યંચ પણ ગ્રહણ કરે છે. એને ક્યાં બુદ્ધિ છે? એટલે મનુષ્ય હોય તો અનેક પ્રકારે બુદ્ધિના વિકાસમાં ફસાય, પણ અહીંયા એને સ્વભાવ ગ્રહણ કરવો છે. એ સ્વભાવને જોવાનો જ દ્રષ્ટિકોણ એને અપનાવવો પડે છે. લક્ષણમાં પણ એ સ્વભાવને પકડવો છે, પર્યાયને પકડવી નથી, કારણ કે લક્ષણ પર્યાયમાં છે. નિર્વિકલ્પ દશા થવા અર્થે નવ તત્વોનો વિકલ્પ છોડવાની વાત કરી છે. નવ તત્વોનું જ્ઞાન છે, એ વિકલ્પની સાથે નવ તત્વોનું જ્ઞાન છે, એ ભાવભાષણ છે, એ ભૂલ છે એમ નથી કહેવું. પણ નવ તત્વોના ભેદના લક્ષ્ય જે રાગની ઉત્પત્તિ થાય છે તે છોડવાની વાત કરી છે, તે છોડાવવું છે. ભાવભાષણ થયું ત્યારે નવના ભેદના લક્ષ્ય રાગની ઉત્પત્તિ થઈ, એ ભાગ રાગનો ભાગ સડેલો છે. આ બાજુ ભાવભાષણનો ભાવ છે, એ વિકસિત થઈને સ્વસંવેદન રૂપ પરિણામ છે. જ્ઞાન વિકાસ પામીને સ્વસંવેદન રૂપ પરિણામ છે. રાગનો અભાવ થઈને વિતરાગતા થશે. એ નવ તત્વના ભેદવાળો રાગ વિકસિત થઈને વિતરાગ નહીં થાય, એનો અભાવ થશે. તેથી તે છોડવાની વાત કરી છે. જ્ઞાન નવને જાણે તે રાગનું કારણ નથી, તે તો નિશ્ચય સંકેત છે. જે જ્ઞાન નવને જાણે, નવનું ભાવભાષણ છે, તે જ્ઞાન રાગનું કારણ નથી. જ્ઞાન રાગનું કારણ નથી. જે ભેદ પોતે ઉઠાવે છે ને રાગ ઉત્પન્ન કરે છે, રાગ જ રાગનું કારણ છે, જ્ઞાન રાગનું કારણ નથી. કેમ કે તો કેવળ જ્ઞાનીને પણ નવ તત્વોનું જ્ઞાન છે કે અજ્ઞાન છે? એને પણ જ્ઞાન છે, પણ જ્ઞાન રાગનું કારણ નથી. કોઈ પણ પદાર્થ રાગનું કારણ નથી. જગતના પદાર્થો રાગનું કારણ નથી તો કેવળ જ્ઞાનીને તો હેરાન થઈ જવું પડે. જો જગતના પદાર્થો રાગનું કારણ થતા હોય તો સૌથી રાગી દ્વેષી કેવો જ્ઞાની થાય? હેરાન થઈ જાય. તો એ તો પદાર્થો કઈ રાગ દ્વેષનું કારણ નથી, પોતે ઉપાદાનમાં રાગ દ્વેષ કરે તે રાગ દ્વેષનું કારણ પોતે જ છે. એમ એમ નિજનું લક્ષ્ય કરાયું છે. એટલે જ અહીંયા વિષયની સૂક્ષ્મતા જે છે કે નવનું ભાવ ભાષણ છે એ તો બરાબર છે, એ થોડું જરૂરી છે. નવે તત્વોનું ભાવ ભાષણ થાય એ કાંઈ નિર્દોષ નથી, એ થવું જરૂરી છે, આવશ્યક છે, એ થયું નથી એનાથી. પણ સાથે જે ભેદ વિકલ્પ ઉત્પન્ન થયો ને એ હળો છે, એ સાફ કરવાની જરૂર છે. આ ગુંગળું થાય છે ત્યારે જે મતવાની પરિસ્થિતિએ પહોંચે છે ત્યારે શું થાય છે? હવે જરા હિલિંગ થાય છે, ભાવ આવે છે. શું કે છે? ભાવ એટલે જમીન નીચેની, અમારે ગુજરાતીમાં એને ભાવ કહે છે, ભૂમિને ભાવ કહે છે. તો એ જયારે મતવાની સ્થિતિમાં આવે છે ત્યારે થોડું ઘણું એની અંદર પાસ રહી ગયું હોય તો એ જે પાસનો ભાગ રહ્યો છે એ તો સાફ કરીને કાઢી જ નાખે. પણ એ સાફ કરતા એટલું ઘસી નાખે કે અંદર થી લોહી કાઢે તો એને ઉપરની ચામડી આવે નહીં. સાફ કરતા કરતા એને ઘસાજ કરે એ જ્યારે મટવાની હોય ત્યારે એને જરા પોલા હાથે સાફ કરવું પડે છે. કાપે ત્યારે એટલા પોલા હાથે સાફ ન કરે, બરોબર. જ્યારે એને ફોડે કાપે ત્યારે તો ઘસીને બરાબર, ભલે થોડું લોહી નીકળી જાય વાંધો નહીં, પણ જરા પણ એને સેપ્ટિક નો કણ રહી જવો જોઈએ. પછી જયારે દેખાતું હોય પાછું પીળું પીળું દેખાતું હોય, મટતું હોય ત્યારે તો ખ્યાલ આવે કે ભાઈ આની અંદર જોર નથી, માલ નથી. આ દેખાય છે પણ એમાં કઈ માલ નથી, જરા પોલા છે તો એ બરાબર મટી જાય છે. પણ હવે ત્યાં ચળ આવે છે, થોડું ઘસીને સાફ કરે તો એ વખતે થોડી ચળ આવે ત્યાં મળતું હોય ત્યારે તો બરાબર ઘસે તો સારું પણ લાગે કે નહીં. જેમ દરેક વિષયમાં એકની એક જગ્યાએ પ્રક્રિયા કરવાની હોવા છતાં એની અંદર એની જે ખૂબી હોય છે એ પ્રકારે કામ કરવાની હોય છે, એમ અહીંયા પણ નવ તત્વના તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શનનો વિષય જ્યાં હાથમાં લીધો છે, આપણે ચોખોટ કરી છે. આકાશ નથી, સંપ્રદાયમાં તો નવ તત્વની વાતે ભૂસાવા મંડી છે બીજી ધમાલમાં, પણ ભાવભાષણ ને આટલા બધા પડખેથી ચોખ્ખી વાત, નવ તત્વ વગર નવ તત્વને ઉડાડતો નકામું છે, અને નવ તત્વને પકડીને રાગમાં રાગની પકડ મારે તો પણ નિર્વિકલ્પ થઈને સમ્યક દર્શનમાં આવીશ, એમ બે પડખેથી વાત કરી છે. એ ઘડતરનો વિષય છે, જેમ માટીના વાસણને ઘડવામાં આવે છે, તાંબા પિત્તળના વાસણને ઘડવામાં આવે છે, ત્યારે અંદરથી ને બહારથી બે બાજુથી એને ઘડવું પડે છે, ત્યારે એનો ઘાટ બરાબર ઉતરે છે કે નહી. અંદરથી ને બહારથી બે બાજુ નીકળે છે, એમ બે બાજુથી વાત છે. આ હે તૂટી નો જ ઉમેરો લઈએ, અને મારે તો પણ ડેલિકેટ પોઝિશન હોય છે એની, કે એને થોડું અંદરથી પણ ઉપસાવવું પડે ને બહારથી પણ એને એ રીતે ઉપસેલું બેસાડવું પડે ને અંદરથી ઉપસાવવું પડે, ઉપસેલું બેસાડવું પડે ને અંદરથી ઉપસાવવું પડે. એવો આ બધો વિષય છે, નાજુક વિષય છે જરા. એટલે જાણવાથી ભેદ પડે છે એમ નથી, જાણવાથી રાગ પડે છે એમ નથી. જ્ઞાન નો સ્વભાવ નિર્ભેદપણે જાણવાનો છે, વિકરાગપણે જાણવાનો છે. જાણે એટલે રાગ સહિત જ જાણવો પડે એવો કોઈ ફરજિયાત પણ નથી. નિશ્ચય નહીં નું અને વ્યવહાર નહીં નું બંને નું જ્ઞાન કેવળ જ્ઞાની ને છે, તેમ છતાં તેમને નિશ્ચય નહીં નો ભેદ કે વ્યવહાર નહીં નો ભેદ ઉપજતો નથી. દ્રવ્ય છે એ નિશ્ચય નહીં ના વિષયરૂપ અંશ પણ એમાં છે, અને વ્યવહાર નહીં ના વિષયરૂપ વિષય પણ એમાં છે. બે છે ને, એક જ પદાર્થમાં બે વિષય છે, અને આખા પદાર્થને કેવળ જ્ઞાન જાણે છે, એમ તો પ્રમાણે જાણે છે. અભેદ પ્રમાણમાં ક્યાં વિકલ્પ ઉઠે છે? માટે કાંઈ બંનેને જાણે માટે બંનેનો ભેદ પડે એવું કાંઈ નથી, પ્રમાણમાં ભેદ નથી પડતો. એ એક જ જાણે છે ભેદ પડ્યા વિના, બરાબર. એ પ્રમાણની ત્યાં પૂર્ણતા છે, નિર્વિકલ્પ થયો ત્યારે એને આત્માને જાણ્યો કે ન જાણ્યો? ત્યારે એને પર્યાય ને જાણી કે ન જાણી? દ્રવ સામાન્ય અવલંબીને એને નિર્વિકલ્પ દશા થઈ. તો પર્યાયનું જ્ઞાન થયું કે ન થયું? થયું કે ન થયું? ચર્ચા ચાલી હતી ને ગુરુદેવની ઉપસ્થિતિમાં, એક વિવાદ થયો હતો. મોક્ષો ચર્ચા કરે તો કોઈ વિવાદનું કારણ થાય. નિર્વિકલ્પ દશા અર્થે નિર્વિકલ્પ દશાના કાળમાં પર્યાય જણાય કે ન જણાય? આ પ્રશ્ન આવ્યો. એક પક્ષ એવો મજબૂત થયો કે પર્યાય તો જણાય જ નહીં ત્યાં, કેમ કે એ તો દ્રવને અવલંબીને દ્રવમાં એકાગ્ર થયેલી પર્યાય છે, એટલે દ્રવને જ જાણે, પર્યાયને ન જાણે. શું આ એક સજ્જડ દલીલ હતી એની પાછળ, કે અહીંયા તો દ્રવમાં એકાકાર થઈ ગયેલો પર્યાય છે. એ જ્ઞાન તો દ્રવને એકાકાર થઈને, એકાગ્ર થઈને દ્રવને જ જાણે, બસ પર્યાયને ન જાણે. એ વાત ગુરુદેવ સુધી પહોંચ્યો. ગુરુદેવનો પ્રશ્ન ત્યાં નિર્વિકલ્પ દશા વખતે પર્યાયનું જ્ઞાન થાય કે ન થાય? તો પર્યાયનું વેદન થાય છે. શું કહે?
વેદન થાય.
વેદન થાય છે એવું કોણે જાણ્યું? દ્રવ્ય જાણ્યું કે પર્યાય જાણ્યું? જેઓ જે પર્યાયનું વેદન થાય છે એ જાણ્યું કોણે વેદનને? કે વેદન થયું પર્યાયનું. દ્રવનું તો વેદન થતું નથી. દ્રવનું વેદન થાય છે, દ્રવનું વેદન તો એ તો વચનામૃતમાં સ્પષ્ટ કરી નાખ્યું. એ વિષય ત્યાંથી વધારે સ્પષ્ટ થયો, કારણ કે એ બોલો ત્યાં એજન્ડા ઉપર છે, વિષયની એજન્ડા ઉપર છે. વેદન થાય છે પર્યાયનું, તો વેદન જણાયા વિના વેદન થાય છે, પર્યાયમાં વેદન જણાયા વિના વેદન થાય છે એ વાત પણ રહેતી નથી. પણ લક્ષ પર્યાય ઉપર નથી, લક્ષ દ્રવ્ય ઉપર છે એટલે દ્રવ જણાય છે એમ કહેવાય છે. અને પર્યાય ગૌણ થતી હોવાથી, અને જે લક્ષમાં દ્રવ છે એમાં પર્યાયનો અભાવ હોવાથી પર્યાય જણાતી નથી એવું પણ શાસ્ત્ર વચન આવે ખરો, પણ એનો કોઈ એકાંત ખેંચી જાય નહીં તો પણ ભૂલ થાય. ઘણા વિશે ચર્ચાના જ્ઞાન નવને જાણે તે રાગનું કારણ નથી. જોયું, નવને જ્ઞાન જાણે તે કોઈ રાગનું કારણ નથી. ઉલટાનું તે તો નિશ્ચય સંકેત છે. જ્ઞાનની પ્રધાનતાથી લઈએ સંકેતને તો નવ તત્વોનો યથાર્થ ભાવ ભાષણ છે. અને આવા જ નવ તત્વોમાં તત્વ આવું જ હોય, આશ્રવ તત્વ આવું જ હોય, સંવર તત્વ આવું જ હોય, એવો જે જ્ઞાનમાં પ્રતીતિરૂપ ભાવ છે તે તો નિશ્ચય સંકેત છે એમ કહે છે. એ વ્યવહાર સંકેત નહીં, એ નિશ્ચય સંકેત છે. ત્યાં એની સાથે વિકલ્પ પ્રયોગ અને વ્યવહાર સંકેત કહે છે. એવા નિશ્ચય સંકેતની સાથે નવ તત્વના ભેદ વિકલ્પને વ્યવહાર સંકેત કહે છે. પણ નવનું જ્ઞાન તો નિશ્ચય સંકેત છે. આ ચર્ચા સંપ્રદાયમાં ક્યાંય કોને વ્યવહાર સંકેત કહેવું, કોને નિશ્ચય સંકેત કહેવું, બંનેનો અવિનાભાવી સંબંધ કેવી રીતે હોય? વ્યવહાર લોકો તો શું એમ માને છે, વ્યવહાર સંકેત તો છે જ આપણને. નવતત્વનું આપણને નવતત્વો તો ભણી ગયા છે આપણે. આપણા સંપ્રદાયમાં નવતત્વનો નિરૂપણ હોવાથી નવતત્વો તો ભણી ગયા છે, માટે વ્યવહાર સંકેત તો થઈ ગયો. આ એ ભણવાનો વિષય નથી, એ કોઈ કોઈ ધારણાનો વિષય નથી. વ્યવહાર સંકેત તો ત્યારે કે આવા નવનું જે જ્ઞાન નિશ્ચય સંકેત રૂપ હોય ત્યારે સાથે નવના ભેદવાળી શ્રદ્ધાને કે ભેદવાળા જ્ઞાનને વ્યવહાર સંકેત કહેવામાં આવે. તો એ પહેલા અમે નવ ભણ્યા એનું શું કે વ્યવહારાભાસમાં જાય છે, એ વ્યવહાર નથી પણ વ્યવહારાભાસ છે, આભાસમાં જાય છે. અને આભાસ થાય છે કે મને નવ તત્વની શ્રદ્ધા થઈ, ખરેખર ત્યાં શ્રદ્ધા થઈ નથી કે જ્ઞાન થયું નથી. એ વિચિત્રતા આવે છે. 965 થી 9મા અધિકારના પ્રવચનોમાં ચર્ચા છે. એક બોલ ઉપર તો આ બધી ચર્ચા કરે છે અને એક પડખેથી વાત કરે છે. સંવર નિદ્રા ને મોક્ષ ઉપાધિ છે ત્યાં આ સારું છે એમ થઈ ગયું. રાગ ને દ્વેષ બે થયો, એક રાગ નો વિષય થયો એક દ્વેષ નો વિષય થયો. વિતરાગતા માં બે માંથી એક કઈ નથી, એ વિતરાગતા સાથે કરવાની છે. એટલે જ્ઞાતા દ્રષ્ટા પણ જીવનો સ્વભાવ છે એમ કીધું છે. એની મુખ્યતા કરે છે કે જ્યાં કાંઈ વિષમ પરિસ્થિતિ ઉત્પન્ન કરવી નથી, રાગ અને દ્વેષની વિષમ પરિસ્થિતિ એ સંભાવ નથી, વિષમ ભાવ છે જીવનો. અને સંભાવને ચારિત્ર કહ્યું છે, સંભાવને ધર્મ કહ્યો છે, વિષમ ભાવને ક્યાંય ધર્મ નથી. અને જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ હોય હોય આચાર્યોએ શાસ્ત્રમાં ત્યાં સુધી એ વાત સ્થાપી કે આ સતને સ્થાપવાનો જે રાગ છે, અમારા શાસ્ત્ર શાસ્ત્રમાં અમે સતનું જે સ્થાપન કરીએ છીએ ત્યાં અસતને ઉઠાવવાનો દ્વેષ રહેલો છે. ચારિત્રમોનો દર્શન નથી, એને પણ એ ચાહતા એ પણ દોષ. એટલે તો એ કોઈ પણ નિધર્મી પ્રત્યે મર્યાદામાં શબ્દ પ્રયોગ કરે છે, અમર્યાદિત શબ્દ પ્રયોગ નથી કરતો. કેમ કે એમનો કસાય મર્યાદિત છે ને, ચારિત્ર મોહનો રાગ છે. ગમે તેવા જૈન ધર્મને જળ મૂળથી ઉખેડી નાખવો જોઈએ એમ કોઈ કહે પણ એ અસતને મર્યાદામાં ઉઠાપે છે અને સતને સતની મર્યાદામાં ઉઠાપે છે. કેમ કે એમનો રાગ મર્યાદિત થયો છે, એમનો દ્વેષ મર્યાદિત થઈ ગયો છે, એમનો મોહ મર્યાદિત થઈ ગયો છે. અષ્ટપાઉં છે કુંથુંડાચાર્યનો દાર્શનિક સિદ્ધાંતો ઉપરનો શાસ્ત્ર છે અને જૈન દર્શનના દાર્શનિક સિદ્ધાંતો એમાં સ્થાયતા છે. એની કોઈ મૂળ શ્લોકોની કોઈ અર્થ કરતા કરતા કોઈ મર્યાદા બહાર પ્રહાર કર્યો છે કોઈ સ્થાનક વાસી ઉપર મૂર્તિને ઉડાડ્યું છે એના ઉપર કઈ વાત છે? પ્રતિમા જીન પ્રતિમાનો નિષેધ કર્યો છે, અમર્યાદિત લખાણ કર્યું ગુરુદેવ વાંચ્યું તો લખ્યું છે પણ આ બરાબર આટલું બધું ન આવું ન લખવું જોઈએ, આવું ન લખાય જોઈએ. એના ઉપર પછી જરા ટીકા જેવું ટિપ્પણી જેવું કરી છે, લાંબુ લાંબુ લખ્યું છે ને ખ્યાલ છે. બહુ તીવ્ર દ્વેષથી લખાયેલી વાત છે, આવું તીવ્ર દ્વેષથી ન લખાય, તીવ્ર દ્વેષ આવી ગયો છે લખનારનો. પણ છતાંય તે એ સતને સ્થાપવાનું જે શાસ્ત્ર નિરૂપણ ત્યાં અસતને ઉઠાપવાનો ભલે શબ્દ પ્રયોગ ન હોય તો પણ એ વાત અંદર ગર્ભિત રહેલી છે. રાગની સાથે એક સિક્કાની બે બાજુ જેવો દ્વેષ છે અને છે બીજી સાઈડમાં નથી એમ નથી. એટલે રાગને તોડીને વિતરાગતામાં આવે છે સાધક જીવો, રાગને પલટાવીને દ્વેષમાં સંસારી પ્રાણીઓ આવે છે. સંસારી પ્રાણીને રાગ મટે તો દ્વેષ થાય, પછી હવે દીકરો હોય કે પત્ની હોય કે બાપ હોય કે માં હોય જેના ઉપર રાગ કરે છે તે જ્યાં પલટો એટલે દ્વેષ થી આવી ના જરા ઊંધું પીડ્યું સામે પીડ્યું દ્વેષ થાય. રાગને તોડીને વિતરાગતામાં આવે છે, અલૌકિક લાઈન છે, માર્ગ અલૌકિક છે. લૌકિક માર્ગમાં એ પ્રકાર છે એમ કે તમારા વિના ચાલે નહીં, એટલો દ્વેષ કરે જેટલો તીવ્ર રાગ કર્યો હોય એટલો દ્વેષ કરે. આ પતિ પત્નીમાં એમ કે છે તમારા વિના તો જીવી શકાય નહીં, બધા દાખલા એમ લાગે એમ કીધું એના વગર હવે હું નહીં જીવી શકું. નહીં નહીં માણસ એમ કે લાખ વાતે એની યારે નહીં રહી શકું અરે નહીં નહીં શું થયું એ તીવ્ર રાગ હતો એ તીવ્ર દ્વેષમાં પડે બીજું કાંઈ નથી આ જગતની સ્થિતિ છે નવનું જ્ઞાન યથાર્થ કર્યું છે પણ નવના વિકલ્પો ઉડતા હતા તેનો નિષેધ કર્યો છે એવું કેવી રીતે વાત આપે છે કે નવનું જ્ઞાન યથાર્થ કર્યું છે કરાયું છે પણ નવના વિકલ્પો ઉડતા હતા એનો નિષેધ કર્યો છે એ રાગ છે કૃત્રિમ ભાવ છે દોષ છે દુઃખ છે મળ છે એને તો રાખવાનો પ્રશ્ન રહેતો નથી મોક્ષ માર્ગ પ્રકાશકના સાતમા અધિકાર ઉપરના પ્રવચન બોલો છો નવમા અધિકારના પૂરા થાય છે એમ ફરીને પાછું કોઈ સાતમા અધિકારના પ્રવચનોને આત્મકર્મ કે આત્મા આવ્યું તો જે આત્મા આવ્યું ને એમાંથી તારી નથી કોઈ વ્યવસ્થા નહોતી ભાઈ આ વાદ વિવાદ નો વિષય નથી આ તો અંતર નો વિષય છે આ તો વ્રત તપ કરે અને એનાથી ધર્મ થશે એમ માને કે તો સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ અથવા સ્થૂળ અજ્ઞાની છે પર્યાયનું લક્ષ કરવા જઈશ તો રાગ ને દુઃખ થશે નિર્મળ પર્યાયનું લક્ષ આશ્રય કરવા જઈશ તો પણ વિકલ્પ ઉઠશે ભગવાન ત્રિકાળી વસ્તુ છે તે પર્યાયને અડતો નથી પર્યાય અડતી નથી પછી તારે પર્યાયના લક્ષનું શું કામ છે ભગવાન આત્મા અંદર પરિપૂર્ણ છે તેને સ્પર્શને સ્પર્શનારી તે પર્યાય પણ બ્રહ્મમાં નથી જૈન દર્શન વિતરાગ માર્ગ બહુ જૂનો અને સૂક્ષ્મ છે દિગંબર દર્શનમાં જ આ વાત છે દિગંબર સાહિત્યમાં જ આ વાત છે અત્યારે વર્તમાનમાં આવી વાત બીજે ક્યાંય નથી વચનામૃત પ્રવચનમાં પાનું જોઈ વિષ્ણુ ઘરે ટપકાવ્યું હશે બરાબર એમાં એક સાથે ચર્ચા કરી છે કે એક બાજુથી કહીએ છીએ કે દ્રવ્યથી દ્રવ્યમ દ્રવ્ય પરિણમે છે બીજી બાજુથી કહીએ છીએ કે દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી આવતું નથી એવી અગમ નિગમની આ વાત છે એમ કરીને વસ્તુના સ્વરૂપનો મહિમા બહુ કર્યો છે ત્યાં કેવું મહિમાવન સ્વરૂપ છે લોકો કલ્પનાએ ચડી જાય છે આ એવું અટપટું છે કે લોકો કલ્પનાએ ચડે યથાર્થ ન
જય વ